ओम शांति। गुड मॉर्निंग। 24 जून 2026 ना रोजना मातेश्वरी जगदंबाना स्मृति दिवस पर संभळावा माटे एमना द्वारा उच्चारायेला मधुर महावाक्य। आ सृष्टि कर्मनुं खेतर छे, ज्यां दरेक मनुष्य आत्मा पोतपोतानो पार्ट प्ले करी रह्या छे। એમાં પરમાત્માનો પણ પાર્ટ છે, પરંતુ તે આત્માઓના સદસ્ય જન્મ મરણમાં નથી આવતા। આત્માઓના સદસ્ય એમના કાર્યનું ખાતું ઉલટું નથી બનતું। તે કહે છે, હું તો ફક્ત આપ આત્માઓને લિબરેટ કરવા આવું છું, એટલે મને લિબરેટર બંધનથી છોડાવવાવાળા ગતિ સદગતિ દાતા કહે છે। આત્મા પર માયાનું બંધન ચડ્યું છે, એને ઉતારીને પ્યોર બનાવે છે અને કહે છે કે મારું કામ છે આત્માઓને સર્વબંધનોથી છોડાવીને પાછા લઈ જવા। તો સૃષ્ટિના જે અનાદિ નિયમ અને કાયદા છે એને પણ સમજવાના છે। પછી આ મનુષ્ય સૃષ્ટિની વૃદ્ધિ કઈ કઈ રીતે થાય છે, પછી તે સમય પણ આવે છે જ્યારે આ ઓછી થાય છે। એવું નથી કે વધે છે તો વધતી જાય છે, ના, ઓછી પણ થાય છે। તો સૃષ્ટિમાં દરેક વસ્તુનો નિયમ છે, પોતાના શરીરનો પણ નિયમ છે। પહેલા બાળ, પછી કિશોર, પછી યુવાન, પછી વૃદ્ધ। તો વૃદ્ધ પણ જલ્દી નહીં, વૃદ્ધ થતા થતા જળજળીભૂત થઈ જાય છે। તો દરેક વાતનું વધવું અને તેનો અંત થવો આ પણ નિયમ છે। એ જ રીતે સૃષ્ટિની જનરેશન્સનો પણ નિયમ છે। એક જીવનની પણ સ્ટેજીસ છે, તો પછી જન્મોની પણ સ્ટેજીસ છે, પછી જનરેશન પણ જે ચાલી એની પણ સ્ટેજીસ છે। એવી રીતે બધા ધર્મોની પણ સ્ટેજીસ છે। પહેલા જે ધર્મ છે તે સૌથી વધારે તાકાતવાળો છે, પછી ધીરે ધીરે જે આવે છે એમની તાકાત ઓછી થતી જાય છે। તો ધર્મની વહેંચણી, ધર્મોનું ચાલવું, દરેક વાત નિયમોથી ચાલે છે। આ બધી વાતોને પણ સમજવાની છે। આ જ હિસાબથી બા પણ કહે છે, મારો પણ આમાં પાર્ટ છે, હું પણ એક સોલ છું, હું ગોડ કોઈ બીજી વસ્તુ નથી, હું પણ સોલ જ છું, પરંતુ મારું કામ બહુ જ મોટું અને ઊંચું છે, એટલે મને ગોડ કહે છે। જેવી રીતે તમે આત્મા છો, હું પણ તેવો જ છું। જેવી રીતે તમારા બાળક છે તે પણ તો મનુષ્યમાં કોઈ ફરક નથી, પરંતુ કર્તવ્યમાં બહુ જ ભારી ફરક છે। એટલે કહે છે, મારું જે કર્તવ્ય છે તે સૌથી ભિન્ન છે, હું કોઈ હદના એક ધર્મનો સ્થાપક નથી, હું તો દુનિયાનો ક્રિએટર છું। તે થઈ ગયા ધર્મના ક્રિએટર। જેવી રીતે તે આત્માઓ પોતાના કામ પોતાના સમય પર કરે છે, તેવી રીતે હું પણ પોતાના સમય પર આવું છું। મારું કર્તવ્ય વિશાળ છે, મારું કર્તવ્ય મહાન છે અને સૌથી નિરાળું છે। એટલે કહે છે, તારું કામ નિરાળું, અમને સર્વશક્તિમાન પણ એમને સર્વશક્તિમાન પણ કહે છે। સૌથી શક્તિશાળી કામ છે આત્માઓને માયાના બંધનોથી છોડાવવા અને નવી દુનિયાની સેમ્પલિંગ અર્થાત કલમ લગાવવી। એટલે એમને અંગ્રેજીમાં કહે છે હેવનલી ગોડ ફાધર। જેવી રીતે ક્રાઇસ્ટને કહેશો કે ક્રિશ્ચિયાનિટીના ફાધર, એમને હેવનલી ગોડ ફાધર નહીં કહેવાશે, હેવનના સ્થાપક પરમાત્મા છે। તો હેવન વર્લ્ડ થઈ ગયું ને, હેવન કોઈ એક ધર્મ નથી, તો તે વર્લ્ડના સ્થાપક થઈ ગયા અને એ વર્લ્ડમાં એક ધર્મ એક રાજ્ય હશે, ત તત્વ વગેરે બધું ચેન્જ થઈ જશે, એટલે એમને કહેવાય છે હેવનલી ગોડ ફાધર. બીજું, ગોડ ઇઝ ટ્રુથ કહેવાય છે. તો ટ્રુથ શું વસ્તુ છે, શેમાં ટ્રુથ છે, આ પણ સમજવાની વાત છે. ઘણા સમજે છે કે જે સાચું બોલે છે તે ગોડ છે. ગોડ કોઈ બીજી વસ્તુ નથી, બસ સાચું બોલવું જોઈએ. પરંતુ ગોડ ઇઝ ટ્રુથનો મતલબ જ છે કે ગોડે જ આવીને બધી વાતોને સચ્ચાઈ બતાવી છે. ગોડ ઇઝ ટ્રુથ એટલે ગોડ જ ટ્રુથ બતાવે છે, એમાં જ સચ્ચાઈ છે. ત્યારે તો એમને નોલેજફુલ કહે છે. ઓશન ઓફ નોલેજ, ઓશન ઓફ બ્લીસ, ગોડ નોઝ અર્થાત ઈશ્વર જાણે છે. તો જરૂર વિશેષ કંઈક જાણવાની વાત છે ને, તો તે કઈ જાણકારી છે? આ નહીં કે આપણે ચોરી કરી. ગોડ નોઝ, ભલે એ જાણે બધું છે, પરંતુ એમની મહિમા જે છે ને તે આના પર છે કે અમારી દુનિયા જે નીચે પડી છે તે ઊંચે કેવી રીતે ચડે. આ ચક્રની વાતોને તે જાણે છે, એટલે કહે છે ગોડ નોઝ. તો પરમાત્માની મહિમા એ રીતેથી આવે છે જે મનુષ્યથી ભિન્ન છે, કારણ કે એમનું જાણવું સૌથી ભિન્ન છે. મનુષ્યને જાણવા હદ છે, કહે પણ છે મનુષ્ય અલ્પજ્ઞ છે, અને પરમાત્માના માટે કહે છે તે સર્વજ્ઞ છે. એમને અંગ્રેજીમાં નોલેજ ફૂલ કહે છે, એટલે સર્વના જ્ઞાતા અથવા જાણવાવાળા છે. તો જે સર્વજ્ઞ છે તે જ ટ્રુથને જાણી શકે છે. યથાર્થ વાતોની નોલેજ જેની પાસે હશે જરૂર તે બધાને આપશે ને. જો પોતે જાણે બીજાને ન આપે તો એનાથી આપણને શું ફાયદો? જાણવા દો, પરંતુ ના, એમની જવાબદારીથી આપણને કોઈ ફાયદો મળ્યો છે ત્યારે તો આપણે એમની ક્વોલિફિકેશન ગાઈએ છીએ, એમની પાછળ પડીએ છીએ. ક્યારે કંઈ પણ થાય છે તો કહીએ છીએ ને કે હે ભગવાન, હવે તું આ કર, ખેર કર, રહેમ કર, મારું દુઃખ દૂર કર. તો આપણે એમનાથી માંગીએ છીએ ને, એમનાથી કોઈ સંબંધ છે ને, એટલે આ રીતે યાદ કરીએ છીએ. જેવી રીતે એમણે આપણા પેપર કોઈ અહેસાન અર્થાત ઉપકાર કર્યો, જેવી રીતે એમણે આપણા પર કોઈ અહેસાન અર્થાત ઉપકાર કર્યું છે, જો ક્યારેય કર્યું જ ન હોત તો આપણે કેમ એમના માટે માથાકૂટ કરત? જ્યારે કોઈ મુસીબતનો સમય, જ્યારે કોઈ મુસીબતના સમયે મદદ કરે છે તો દિલમાં આવે છે કે આમણે મોટી મુસીબતના સમયે મને મદદ કરી હતી, સમય પર મારી રક્ષા કરી હતી. તો એમના પ્રત્યે દિલમાં પ્રેમ રહે છે, તો પરમાત્માના પ્રત્યે પણ એવો જ પ્રેમ આવે છે કે એમણે અમને સમય પર મદદ કરી છે. પરંતુ એવું નથી કે ક્યારેય કોઈ મનુષ્યનું સારું થઈ ગયું તો કહે આ ભગવાને કર્યું. બસ ભગવાન આવું જ કરે છે, પરંતુ એમનું મોટું કામ છે, દુનિયાનું કામ છે, દુનિયાના સંબંધની વાત છે. બાકી એવું નથી કે કોઈને થોડા પૈસા મળી ગયા, આ ભગવાને કર્યું. આ તો આપણે પણ સારા કર્મ કરીએ છીએ તો એ કર્મનું ફળ મળે છે, સારા ખરાબ કર્મોનો હિસાબ ચાલે છે, એનું પણ આપણે ભોગવતા રહીએ છીએ. પરંતુ પરમાત્માએ આવીને જે કર્મ શીખવાડ્યા એનું જે ફળ છે તે અલગ છે. અલ્પકાળનો સુખ તો બુદ્ધિના આધાર પર પણ છે, અલ્પકાળનો સુખ તો બુદ્ધિના આધાર પર પણ મળે છે, परंतु एमने जे नॉलेज आपी एनाथी आपने सदा सुख पामीए छे। तो परमात्मानु काम भिन्न थई गयु ने एटले कहे छे के हूँ ज आवीने कर्मनी जे यथार्थ नॉलेज छे ते शीखवाड़ू छू, जेने कहवाय छे कर्म योग श्रेष्ठ छे। एमा कर्म ने घर गृहस्थी ने छोड़वानी वात नथी, फक्त तमे पोताना कर्मों ने पवित्र केवी रीते बनावो एनी नॉलेज हूँ बताऊ छू। तो कर्म ने पवित्र बनावाना छे, कर्म छोड़वाना नथी। कर्म तो अनादि वस्तु छे, आ कर्म क्षेत्र पण अनादि छे। मनुष्य छे तो कर्म पण छे, परंतु ए कर्म ने तमे श्रेष्ठ केवी रीते बनावो ते आवीने शीखवाड़ो छो, जेनाथी पछी तमारा कर्मनो खातू अकर्म रहे छे। अकर्मनो अर्थ छे कोई खराब खातू नथी बनतो। बाप कहे छे हूँ आ नाना एवा संगम युग मा तमारा देश आ कॉर्पोरियल अर्थात साकार दुनिया मा तमारा माटे ज आव्यो छो, तो ओछामां ओछो जेटलो समय छे एटलो समय तो कंईक मारो विचार करो। बाबाना बन्या छो तो ओछामां ओछो आटलो समय तो शुद्ध रहो, पछी तो तमारी एवी प्रालब्ध बनी जशे जे तमने आ दुनियामां मेहनत नहीं करवी पड़शे। हमणा थोड़ी मेहनतनी वात छे, हमणा तमे केवी रीते पण करीने मरी मतीने पण पवित्र रहेवानी प्रतिज्ञा करो। पोतानी दृढ़ता राखो, पोतानी धारणाओमां रहेवानो पूरो प्रयत्न करो। बाप तमने साफ साफ बतावे छे तमे फक्त आटला थोड़ा समयना माटे आ मेहनत करो, हूँ तमने बीजी कोई मेहनत नथी करावतो। तमने जेटलू मळे छे एनी भेटमां कोई मेहनत ज नथी। एवं नहीं फक्त कहता रहो कि हूँ आ करीश ते करीश, दुनिया शू कहसे ते शू कहसे। अरे दुनिया शू कहसे छोड़ी दो एने, हवे आ दुनिया जवानी छे, हमणा तो मौत सामे उभू छे। तमे आटलू लांबू पहोळू जे बनावीने बैठा छो आ बधू वेस्ट करी रह्या छो। हवे बाप कहे छे आ वेस्टेज ने बचाओ, आ शरीर निर्वाह माटे जेटलू जोईए एटलू भले करो, जेटलो तमारा क्रिएशन ने साथे हिसाब किताब छे एटलू करो। हूँ क्या संभाळीश एने तमारे ज संभाळवाना छे। जे जरूरी छे ते तो तमने फ्री करू छू, परंतु हवे आ जे एक्स्ट्रा रची रह्या छो एना माटे मनाई करू छू, कारण के हवे ते तो पड़वानू ज छे, केम पोतानो फालतू समय गुमावी रह्या छो। आ फालतूनी झंझटोथी ज तमे दुखी थया छो, ए झंझटोथी तमे केवी रीते छूटो એ જ તો તમને બતાવું છું। તો પણ બેસીને અનેક બહાના બનાવવા આ ક્યાંની રીત છે? પછી બાપ પણ કહે છે જોઈ લેજો, હમણાં જો મને સીધી આંગળીથી નથી આપતા, હાથ નથી આપતા, તો પછી હું એવી રીતે નાક પકડીને ચાલીશ, નાક પકડીશ તો પછી શ્વાસ ઘૂંટાશે, પછી દુઃખ થશે, સજાઓ ખાવી પડશે ને। એટલે કહે છે હમણાં હાથમાં હાથ આપીને સીધા ચાલવાનો સમય આવી ગયો છે। જો સીધી રીતેથી નથી ચાલતા તો પછી મારા હાથમાં તમારું નાક પણ તો આવશે, પછી જોઈ લેજો, પછી એ સમયે કાંઈ થઈ નહીં શકે, ન કાંઈ કરી શકશો। એટલે બાપ કહે છે બાળકો હવે તમે મારા થઈને મારી પાસે આવીને મારી વાતોને સાંભળીને જો પછી પણ કાંઈ નહીં કર્યું તો એના માટે બહુ જ કઠોર સજાઓ છે. એટલે જે બિચારાઓને ખબર નથી એમની તો વાત અલગ છે, બાકી જેમને ખબર છે, જે બેસીને સાંભળીને પછી એ જ વાતોમાં ગફલત કરી તો એમની તો ખેર અર્થાત વાત નથી. જેવી રીતે 10 ગુણા ફાયદો તેવી રીતે 10 ગુણા નુકસાન થશે. ત્યારે કહે છે પોતાના નુકસાનને ઘાટાને સારી રીતેથી સમજો. સારી રીતેથી કંઈક તો પોતાની બુદ્ધિ ખોલો. હમણાં બાપથી બુદ્ધિયોગ લગાવશો તો તાકાત મળશે. તો આ બધી વાતોને સમજો, ભૂલો નહીં. હવે આ જે સમય ચાલી રહ્યો છે એને ઓળખો. જરા આંખો ખોલો, બુદ્ધિ ખોલો અને સમયનો પૂરો ફાયદો લો. પોતાની પૂરી તકદીર જગાડો. કહેવાય પણ છે જેવો સંગ તેવો રંગ છે. એટલે જેમનામાં હવે આ ધારણા પૂરી નહીં હશે તો માયાના સંગનો રંગ લાગી જશે. ત્યારે તો કહે છે હિયર નો ઇવિલ, સી નો ઇવિલ, ટોક નો ઇવિલ. ઘણા એવા ઇવિલ્સ છે જે અહીં પણ ઘણાને છોડતા નથી, પછી એકબીજાના સંગદોષમાં આવી જાય છે. તો કહે છે એવા સંગદોષથી બચા રહો. એવું નહીં સમજો કે સંગદોષ બહાર છે, અહીં નથી. ના, અહીં પણ તે ફરતા રહે છે, કારણ કે એમનું રાજ્ય છે ને. એટલે બાપ કહે છે સારી રીતેથી કવચ પહેરીને રહો. કવચ હશે તો એમની ગોળી લાગશે નહીં. યોગનું જ કવચ છે, જ્ઞાનની તલવાર છે. આ બધા અસ્ત્ર શસ્ત્રને પોતાની પાસે સારી રીતે સંભાળીને રાખો. કહેવાય પણ છે જે કરે છે તે પામે છે. તો આ ભવિષ્ય પ્રાલબ્ધ બનાવવાની વાતો છે. અહીં તો પ્રાલબ્ધ નથી ભોગવવાની, અહીં તો કોઈ ગુરુ બનીને નથી બેસવાનું. આમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ ન કરે એટલે આ બધું સમજાવાય છે. તો આ બધી વાતો ધ્યાનમાં રાખીને પોતાને સેફ કરવાના છે. અહીં કોઈ ખર્ચો વગેરેની વાત ન હોવી જોઈએ. હમણાં બધા ખર્ચા બીજાના કલ્યાણાર્થે જ યુઝ કરવાના છે. એક એક પાઈ પણ બધી આ જ કાર્યમાં લગાવવાની છે. અચ્છા અચ્છા, એવા બાપ દાદા અને માના મીઠા મીઠા બહુ જ સારા ખબરદાર રહેવાવાળા બાળકો પ્રત્યે યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. અચ્છા, મીઠા મીઠા રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદા મમ્માને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, મમ્મા નમસ્તે, નમસ્તે. પ્રશ્ન છે, મમ્મા અમે ચાલતા ફરતા યોગની ઊંચી અવસ્થામાં કેવી રીતે સ્થિર થઈ શકીએ છીએ? ઉત્તર છે, હકીકતમાં પોતાની આ લાઈફ નેચરલ યોગની થઈ જવી જોઈએ, કારણ કે યોગ છે નિશ્ચય. તો દરેક પર નિશ્ચયને કાયમ રાખી પ્રેક્ટિકલ તે સ્વરૂપ બની જવાનું છે. નિશ્ચય રૂપ બની કર્મેન્દ્રિયોથી કર્મ કરો. ભલે સ્થૂળ કર્મેન્દ્રિયો કોઈ પણ કાર્ય કરતી રહે, પરંતુ પોતાને એ જ સુખ સ્વરૂપ અવસ્થામાં લવલીન રહેવાનું છે. તમારો ચહેરો પણ સદા સુખ સ્વરૂપ રમણીક દેખાઈ આવે. કોઈ પણ અશુદ્ધ સંકલ્પ વિકલ્પ ન રહે. ઈશ્વરીય આનંદમાં આંતરિક મગન અવસ્થામાં રહો તો પછી કોઈ પણ અશુદ્ધ સંકલ્પ વિકલ્પની ઉત્પત્તિ નહીં થશે. શુદ્ધ પ્યોર ધરણીમાં જે પણ સંકલ્પ ઉત્પન્ન થશે તે લોક સંગ્રહ પ્રત્યે અથવા પોતાની ઉન્નતિ પ્રત્યે થશે. આ અતિ મીઠી સુંદર અવસ્થા છે, જે સમય પર મદદ કરે છે. એવી રીતે ઈશ્વરીય અલૌકિક મીઠી પ્યોર લાઈફ બનાવવાનો હમણાં જ ગોલ્ડન ચાન્સ તમને મળેલો છે. તો એવી અવસ્થા બનાવવા માટે થોડી મહેનત કરો. જ્યારે આપણે યોગમાં બેસીએ છીએ તો અંદરમાં મંત્ર, પૂજા, જાપ વગેરે કંઈ પણ નથી કરતા. જેવી રીતે ભક્તિ માર્ગમાં કોઈ કોઈ અંદર જ અંદર પ્રાર્થના કરે છે, માળા જપે છે, મૂર્તિને સામે રાખી ફૂલ ચડાવે છે, તે બધું અંદર જ અંદર કરે છે, જેને મનસા પૂજા કહેશો. પરંતુ આપણા યોગમાં આપણે ફક્ત પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થઈ સુખ સ્વરૂપ બની જઈએ છીએ. પોતાના મન સહિત કર્મેન્દ્રિયોને કંટ્રોલ કરી એકાગ્ર ચિત્ત બની ઈશ્વરીય સુખ સ્વરૂપ થઈ જઈએ છીએ. એટલા માટે યોગના સમય પર્સનલ મુકરર અર્થાત નિશ્ચિત છે, જ્યાં એક સમય પર બેસીને અભ્યાસ કરીએ છીએ. ફક્ત વ્યક્ત વાતોથી સંબંધ તોડીને અવ્યક્ત સંબંધથી સંબંધ જોડીને રાખવાનો છે તો યાદ સહજ થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ. વરદાન છે બાપ દાદાના સાથ દ્વારા માયાને દૂરથી જ મૂર્છિત કરવાવાળા માયા જીત જગત જીત ભવ. બાપ દાદાના સાથ દ્વારા માયાને દૂરથી જ મૂર્છિત કરવાવાળા માયા જીત જગત જીત ભવ. જેવી રીતે બાપના સ્નેહી બન્યા છો એવી રીતે બાપને સાથી બનાવો તો માયા દૂરથી મૂર્છિત થઈ જશે. શરૂ શરૂનો જે વાયદો છે, તમારી સાથે ખાઓ, તમારી સાથે બેસું, તમારી સાથે રૂહને રીઝવું, આ વાયદા પ્રમાણે આખી દિનચર્યામાં દરેક કાર્ય બાપની સાથે કરો તો માયા ડિસ્ટર્બ કરી નથી શકતી. એનું ડિસ્ટ્રક્શન થઈ જશે. તો સાથીને સદા સાથ રાખો. સાથની શક્તિથી અથવા મિલનમાં મગન રહેવાથી માયા જીત જગત જીત બની જશો. સ્લોગન છે, પોતાની ઊંચી વૃત્તિથી પ્રવૃત્તિની પરિસ્થિતિઓને ચેન્જ કરો. પોતાની ઊંચી વૃત્તિથી પ્રવૃત્તિની પરિસ્થિતિઓને ચેન્જ કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, અવ્યક્ત સ્થિતિ રૂપી દર્પણને સાફ અને સ્પષ્ટ કરવા માટે સરળતા, શ્રેષ્ઠતા અને સહનશીલતા આ ત્રણ વાતો પર ધ્યાન આપો. અવ્યક્ત સ્થિતિ રૂપી દર્પણને સાફ અને સ્પષ્ટ કરવા માટે સરળતા, શ્રેષ્ઠતા અને સહનશીલતા આ ત્રણ વાતો પર ધ્યાન આપો. જો ત્રણેયમાંથી એક પણ વાતની કમી છે તો દર્પણ પર પણ કમીનો ડાઘ દેખાશે. એટલે જે પણ કાર્ય કરો છો એમાં સાધારણતા ન દેખાય, સાધારણપણાને શ્રેષ્ઠતામાં બદલી કરો. દરેક કાર્યમાં સહનશીલતા અને વાણીમાં સરળતાને ધારણ કરો, ત્યારે સર્વિસમાં સફળતા દેખાશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. શાંતિ.